એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિજયરાય વૈદ્યલિખિત ગુજરાતી સાહિત્યની રૂપરેખા પુસ્તકમાંથી એક ખૂબ જ મહત્વના વ્યક્તિત્વ પર લખાયેલ લેખ પરમ વંદ્ય વિભૂતિ આનંદ શંકર ધ્રુવની સફરે નીકળી રહ્યા છીએ.
હા,
આપણી પાસે આ એક જ લેખ છે, પણ તે ઘણો સઘન છે. આજનો આપણો આજે મંથન છે એનો હેતુ છે આચાર્ય આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ, જેમનું નામ 19મી સદીના અંત અને 20મી સદીના પૂર્વાર્ધના ગુજરાતના બૌદ્ધિક ઇતિહાસમાં આમ તો સુવર્ણ અક્ષરે અંકિત છે. એમના જીવન, એમના અનેકવિધ કાર્યો અને એમના લાંબા સમય સુધી રહેલા પ્રભાવને ખાસ તો વિજયરાય વૈદ્યની દ્રષ્ટિએ સમજવાનો.
બિલકુલ. 1869થી 1942 સુધીનો એમનો જીવનકાળ. આ સમય દરમિયાન આચાર્ય આનંદ શંકર ધ્રુવ માત્ર એક વ્યક્તિ ન હતા, પણ કહી શકાય કે એક સંસ્થા જેવા હતા.
સંસ્થા સમાન, હા.
અર્વાચીન ગુજરાતના સાંસ્કૃતિક અને બૌદ્ધિક જીવનના ઘડવૈયાઓમાંના એક અગ્રગણ્ય અને અત્યંત આદરણીય વિભૂતિ વિજયરાય વૈદ્ય એમના લેખમાં ખૂબ સચોટ રીતે નોંધે છે. એમનું કાર્યક્ષેત્ર બહુ વિશાળ હતું. શિક્ષણ, તત્વજ્ઞાન, ધર્મ, સાહિત્ય વિવેચન, પત્રકારત્વ,
કેટલા બધા ક્ષેત્રો.
હા, અને આ દરેક ક્ષેત્ર પર એમની અમિટ છાપ રહી છે. લેખક એમને માત્ર વિદ્વાન સાક્ષર તરીકે જ નથી જોતા, પણ એક સંસાર પંડિત જેમણે જ્ઞાન મેળવ્યું, એટલું જ નહીં પણ તેને જીવનમાં ઉતાર્યું અને સમાજ સુધી પહોંચાડ્યું તેવા એક દ્રષ્ટા તરીકે જુએ છે.
લેખની શરૂઆત જ આપે કહ્યું એમ એમના જીવનના કેટલાક સદભાગી પાસાઓથી થાય છે, જેમ કે અમદાવાદ જેવા શહેરમાં શ્રીમંત અને પ્રતિષ્ઠિત નાગર પરિવારમાં જન્મ, એ સમયમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઉત્તમ તકો, અને ખાસ કરીને જે બહુ મહત્વનું છે, વિદ્યાર્થી અવસ્થામાં જ કાશીના પંડિતો પાસે સંસ્કૃત ભાષા અને શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન મેળવવાની તક. આ બધું એમના ભાવિ જીવન અને કાર્ય માટે કેટલું નિર્ણાયક સાબિત થયું હશે.
ખૂબ જ નિર્ણાયક. ખરેખર આ માત્ર ભૌતિક સગવડો ન હતી, પણ એક એવો મજબૂત પાયો હતો જેના પર એમના બૌદ્ધિક વ્યક્તિત્વનું નિર્માણ થયું.
બરાબર.
હવે છે એમ, શિક્ષણ પૂરું કર્યા પછી તરત જ ફક્ત 22 વર્ષની યુવાન વયે અમદાવાદની ગુજરાત કોલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે નિમણૂક પામવી.
માત્ર 22 વર્ષે?
હા, એ એમની પ્રતિભા અને યોગ્યતાની કહેવાય ને કે પ્રારંભિક સ્વીકૃતિ હતી. આ પદ પર રહીને એમણે અનેક વિદ્યાર્થીઓને તૈયાર કર્યા.
અને ત્યાર પછી એમના જીવનમાં આવે છે વસંત માસિકનો ઉલ્લેખ.
ઓહો,
3.5 દાયકા કરતા વધુ સમય સુધી આ માસિકનું સંપાદન અને સંચાલન એ નાની સુની વાત નથી. લેખમાં વસંતને તે સમયની વૈચારિક વિદ્યાપીઠ જેવું ગણાવ્યું છે. આ થોડું વિસ્તારથી સમજાવશો?
ચોક્કસ. વસંત, જે 1902 થી 1939 સુધી ચાલ્યું, એ માત્ર એક સામયિક નહોતું. એ આનંદ શંકર ધ્રુવના જે કેળવણીના વિચારો હતા ને, એનું મુખ્ય વાહન હતું.
મુખ્ય વાહન?
હા. વિજયરાય વૈદ્ય તેને યોગ્ય રીતે જ તે સમયની વૈચારિક વિદ્યાપીઠ કહે છે, કારણ કે તેના માધ્યમથી આચાર્યશ્રીએ ગુજરાતના શિક્ષિત સમાજના ઘડતરમાં ખરેખર અનન્ય ફાળો આપ્યો. તંત્રી તરીકે એમણે કનૈયાલાલ મુનશી, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા, બળવંતરાય ઠાકોર આવા ટોચના લેખકોને આકર્ષ્યા અને એમને નિયમિત લખતા કર્યા.
મોટા ગજાના નામો.
બિલકુલ. એટલું જ નહીં, અનેક નવા લેખકોને એમણે પ્રોત્સાહન આપ્યું અને માર્ગદર્શન પૂરું પાડ્યું, અને લેખક તરીકે એમણે પોતે ધર્મ, તત્વજ્ઞાન, સાહિત્ય, શિક્ષણ, સમાજ સુધારણા, રાજકારણ જેવા ગહન વિષયો પર ચિંતનાત્મક લેખો લખ્યા.
જાતે પણ લખતા?
હા, ખૂબ. અને આ લેખો માત્ર માહિતીપ્રદ નહોતા, પણ ઊંડાણ, વિશ્લેષણ અને એક સૌજન્યપૂર્ણ અભિવ્યક્તિથી સભર હતા. એમણે લોકમત કેળવવાનું અને તેને ઉચ્ચ દિશા આપવાનું ભગીરથ કાર્ય વસંત દ્વારા કર્યું. એટલે જ વસંતના અંકો આજે પણ સંશોધકો અને અભ્યાસીઓ માટે અમૂલ્ય સ્ત્રોત ગણાય છે.
વસંત પછી પણ એમની સિદ્ધિઓની યાત્રા અટકી નહીં. લેખમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી સાથેના એમના લાંબા અને મહત્વપૂર્ણ જોડાણનો ઉલ્લેખ છે. 17 વર્ષ સુધી પ્રો વાઇસ ચાન્સેલર અને કાર્યકારી કુલપતિ જેવા ઉચ્ચ પદો પર સેવા આપી તે સમયના ભારતના શૈક્ષણિક જગતમાં આનું શું મહત્વ હતું?
બનારસ હિન્દુ યુનિવર્સિટી એટલે કે BHU એ પંડિત મદન મોહન માલવીય દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય મહત્વની સંસ્થા હતી.
હા, ખૂબ જાણીતી.
આવા વિશ્વવિદ્યાલયમાં લગભગ 2 દાયકા સુધી બીજા ક્રમના સર્વોચ્ચ પદ પર રહ્યું એ આચાર્યશ્રીની શૈક્ષણિક અને વહીવટી કુશળતાની પરાકાષ્ઠા દર્શાવે છે. એમણે યુનિવર્સિટીના વિકાસમાં અને એની પ્રતિષ્ઠા વધારવામાં મોટો ફાળો આપ્યો. આ જ યુનિવર્સિટીએ એમને પાછળથી ડૉક્ટર ઓફ લેકર્સ એટલે કે ડી લિટની માનદ પદવી આપીને સન્માનિત કર્યા, જે એમની શૈક્ષણિક સિદ્ધિઓ પર એક મોહર સમાન હતું.
બરાબર.
આ ઉપરાંત લેખમાં ઉલ્લેખ છે તેમ ભારતીય તત્વજ્ઞાન પરિષદના પ્રમુખ તરીકે 2 વાર ચૂંટાવવું એ ભારતના તત્વચિંતકોમાં એમના ઉચ્ચ સ્થાન અને સ્વીકૃતિનો મોટો પુરાવો છે.
અને જીવનના અંતિમ તબક્કામાં પણ તેઓ સક્રિય રહ્યા. ગુજરાત વિદ્યાસભા, જે પહેલા ગુજરાત વર્નેક્યુલર સોસાયટી તરીકે જાણીતી હતી, એના દ્વારા સંચાલિત ગુજરાત સંશોધન મંદિરના માનદ નિયામક અને પ્રમુખ તરીકેની એમની સેવા, આ બધી જ સિદ્ધિઓ જોતા લેખક વિજયરાય વૈદ્ય, જે એમને અર્વાચીન ગુજરાતી વાંગ્મયની એક પરમ વંદે વિભૂતિ અને એક ઝળહળતું નરરત્ન કહે છે, તે ખરેખર યથાર્થ લાગે છે.
નિશંકપણે આ માત્ર પદો કે સન્માનોની યાદી નથી, પણ એક એવા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે જેમણે પોતાનું સમગ્ર જીવન જ્ઞાન, શિક્ષણ અને સંસ્કૃતિની સેવા માટે સમર્પિત કર્યું. એમની નિષ્ઠા, એમની બૌદ્ધિક ક્ષમતા અને એમના નૈતિક આદર્શોને કારણે જ તેઓ આટલા ઉચ્ચ સ્થાને પહોંચ્યા અને સમાજમાં આટલું ગહન માન પ્રાપ્ત કર્યું.
સાચી વાત.
લેખકનો આશય સ્પષ્ટ છે કે આનંદ શંકર ધ્રુવ માત્ર ભૂતકાળની વિભૂતિ નથી, પણ ભવિષ્યની પેઢીઓ માટે પણ પ્રેરણાના સ્ત્રોત છે.
ચલો હવે આપણે એમના વિચારોના મૂળ તત્વો તરફ આગળ વધીએ. લેખક કહે છે કે એમની સમગ્ર વિચારણાનું કેન્દ્રબિંદુ કેળવણી હતું અને એમની 2 વિશિષ્ટ શક્તિઓ હતી, મર્મગ્રાહિતા અને સમન્વય. આ શબ્દો કદાચ થોડા અઘરા લાગે, પણ આચાર્યશ્રીના કાર્યના સંદર્ભમાં એનો અર્થ શું છે?
હા, ચાલો આને સરળ રીતે સમજીએ. મર્મગ્રાહિતા એટલે કોઈપણ વસ્તુ, વિચાર કે સિદ્ધાંતના હાર્દને, એના મૂળ તત્વને પામવાની શક્તિ.
મૂળ તત્વને પામવાની શક્તિ.
ઓકે. જેમ કોઈ ફળની છાલ ઉતારીને તેના ઘર સુધી પહોંચે, તેમ આચાર્યશ્રી કોઈપણ વિષયના બાહ્ય આવરણો ભેદીને એના કેન્દ્ર સુધી પહોંચી શકતા. લેખમાં પ્રાવીરા ત્રિવેદીનું એક અવતરણ છે જે આ વાત સ્પષ્ટ કરે છે. આ શક્તિને કારણે એમની વિચારણા કદી છીછરી કે વિષયાંતર કરનારી નહોતી. પછી તે શિક્ષણ વિષય હોય કે કવિતા વિષય, એ હંમેશા મુદ્દાસર, ઊંડી અને સચોટ રહેતી.
અને સમન્વય એટલે શું? બીજો શબ્દ.
સમન્વય એટલે જુદા જુદા, ક્યારેક વિરોધી લાગતા વિચારો, દ્રષ્ટિકોણો કે પરંપરાઓને ભેગા કરીને તેમાંથી સત્ય તારવીને એક સુમેળભર્યું અને સર્વગ્રાહી ચિત્ર રજૂ કરવાની ક્ષમતા.
એટલે કે જોડવાની વાત.
હા, એક રીતે જોડવાની વાત. આચાર્યશ્રી પૂર્વ અને પશ્ચિમના વિચારો, પ્રાચીન અને અર્વાચીન જ્ઞાન, જુદા જુદા ધાર્મિક સંપ્રદાયો કે દાર્શનિક વિચારધારાઓ વચ્ચે રહેલા જે સામાન્ય તત્વો હોય ને, એને ઓળખી શકતા અને તેમને એક તાંતણે બાંધી શકતા, આ એમની સૌથી મોટી શક્તિ હતી.
અચ્છા.
આ સમન્વય વૃત્તિ એમના ધર્મચિંતનમાં, સાહિત્ય વિવેચનમાં અને કેળવણીના વિચારોમાં સ્પષ્ટપણે દેખાય છે. વસંત માસિક આ જ કેળવણી અને સમન્વયના કાર્યનું મુખ્ય પ્લેટફોર્મ બન્યું હતું, જ્યાં એમણે વિવિધ વિષયો પર વિદવત્તા અને સહિષ્ણુતાથી ચર્ચા કરીને સમાજને માર્ગદર્શન આપ્યું.
એમના ધર્મ અને તત્વજ્ઞાન વિષયક ગ્રંથોની વાત કરીએ તો લેખમાં નીતિ શિક્ષણ, ધર્મવર્ણન અને ખાસ કરીને હિન્દુવેદ ધર્મ અને આપણો ધર્મનો ઉલ્લેખ છે. આ પુસ્તકોનું શું મહત્વ છે?
નીતિ શિક્ષણ અને ધર્મવર્ણન એ સરળ ભાષામાં મુખ્યત્વે બાળકો અને શાળાના શિક્ષકો માટે લખાયેલા પુસ્તકો હતા, જે નૈતિક અને ધાર્મિક મૂલ્યો સમજાવતા હતા
શરૂઆત માટે.
એમ હા. પછી હિન્દુ ધર્મ, જે 1919માં આવ્યું, એક પ્રમાણભૂત અને વિસ્તૃત ગ્રંથ છે જે વેદકાલીન ધર્મ અને સંસ્કૃતિનો ગહન પરિચય આપે છે. લેખક તેને ગુજરાતી ભાષામાં આ વિષય પરનો અજોડ ગ્રંથ ગણાવે છે.
અજોડ?
હા, જે માત્ર વિદ્વાનો જ નહીં પણ સામાન્ય શિક્ષિત વાચકો માટે પણ અત્યંત ઉપયોગી છે. તે વેદ અને ઉપનિષદના જે જટિલ વિચારો છે એને સ્પષ્ટતાથી રજૂ કરે છે.
અને આપણો ધર્મ, જે 1916માં આવ્યું, લેખક આ પુસ્તકને વિશિષ્ટ ગણાવે છે અને તેનો સંબંધ મણિલાલ નબુભાઈ દ્વિવેદી સાથે જોડે છે. આ જોડાણ રસપ્રદ છે.
હા, આ ખરેખર ધ્યાન આપવા જેવી બાબત છે. આપણો ધર્મ એ વસંતમાં છપાયેલા લેખોનો સંગ્રહ છે. એનો મુખ્ય વાચક વર્ગ કોણ હતો? તો કે એવા લોકો જે અંગ્રેજી શિક્ષણ પામ્યા હતા, આધુનિક વિચારોથી પરિચિત હતા, પણ કદાચ પરંપરાગત ધાર્મિક શિક્ષણ અને સંસ્કારથી થોડા દૂર રહી ગયા હતા.
એ સમયનો નવો ભણેલો વર્ગ.
બરાબર. લેખક નોંધે છે કે મણિલાલ નભુભાઈએ તેમના સુદર્શન માસિક દ્વારા અદ્વૈત સિદ્ધાંત એટલે કે જીવ અને બ્રહ્મ મૂળભૂત રીતે એક જ છે તેવો વેદાંતનો વિચાર અને તેના આધારે નીતિ અને પ્રેમ ભાવના જેવા પાસાઓનું નિરૂપણ શરૂ કર્યું હતું.
મણિલાલે શરૂ કરેલું.
હા, આચાર્યશ્રીએ આ કાર્યને આગળ ધપાવ્યું. એમણે માત્ર ભારતીય દર્શનો જ નહીં પણ પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસના આધારે હિન્દુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો જેમ કે નીતિશાસ્ત્ર, ભક્તિ અને પ્રેમની ભાવના અને અભેદ મીમાંસા એટલે કે એકતાનું દર્શનનું વધુ ઊંડાણપૂર્વક તાર્કિક અને તુલનાત્મક વિશ્લેષણ કર્યું.
એટલે માત્ર પરંપરા નહીં, તુલનાત્મક અભ્યાસ પણ.
હા, અને સૌથી મહત્વની વાત એ છે કે એમના તારણો માત્ર શ્રદ્ધા કે પરંપરા પર આધારિત નહોતા, પણ સ્પષ્ટ તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફિકલ રીઝનિંગ પર આધારિત હતા. આ રીતે એમણે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની બૌદ્ધિક અને નૈતિક શ્રેષ્ઠતાને આધુનિક સંદર્ભમાં પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો.
ખૂબ સરસ. આ ખરેખર ઊંડી વાત છે. હવે તેમના સાહિત્ય ક્ષેત્રના પ્રદાન તરફ વળીએ. લેખક તેમના વિવેચનને તત્વાભિનિવેશી કહે છે. આનો અર્થ શું થાય? આપણે મર્મગ્રાહિતા સમજ્યા, શું આ એના જેવું જ છે?
હા, બંનેમાં સામ્ય છે, પણ તત્વાભિનિવેશી ખાસ કરીને વિવેચનના સંદર્ભમાં વપરાયેલો શબ્દ છે. એનો અર્થ છે એવું વિવેચન જે સાહિત્યકૃતિ, સર્જક કે સાહિત્યિક સિદ્ધાંતના બાહ્ય રૂપરંગ કે છીછરી બાબતો પર અટકી જવાને બદલે
ઉપરછલ્લું નહીં.
બરાબર, ઉપરછલ્લું નહીં, પણ તેના મૂળભૂત તત્વ, તેના સત્વ, તેના સાચા હાર્દ પર ધ્યાન કેન્દ્રિત કરે. એ કૃતિનું આંતરિક સૌંદર્ય, તેના વિચારોની ગહનતા, તેની કલાત્મક સિદ્ધિઓ અને મર્યાદાઓનું નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરે.
એમના આવા વિચારો મુખ્યત્વે ત્રણ ગ્રંથોમાં સંગ્રહાયેલા છે. કાવ્યતત્વ વિચાર 1939, સાહિત્ય વિચાર 1941 અને દિગ્દર્શન 1942.
અને લેખ પરથી એવું લાગે છે કે આ પુસ્તકોમાં એમણે સાહિત્યના ઘણા બધા પાસાને સ્પર્શ્યું છે. મતલબ ખાલી કવિતા જ નહીં, ચોક્કસ બહુ વ્યાપક છે. આ ગ્રંથોમાં કાવ્ય શું છે, કવિતાના અંગો કયા છે, જુદા જુદા સાહિત્ય સ્વરૂપો જેમ કે નવલકથા, નાટક, નિબંધ, એનું સ્વરૂપ અને કાર્ય શું છે, સાક્ષર કોને કહેવાય, કવિઓના પ્રકારો, શૈલી એટલે શું અને તેના ભેદ, સાહિત્ય પરિષદો શા માટે યોજાવી જોઈએ અને તેના ધ્યેયો શું હોવા જોઈએ, પુસ્તકોનું અવલોકન કઈ રીતે કરવું, ઉચ્ચ શિક્ષણમાં સાહિત્યનું સ્થાન અને તેની સમસ્યાઓ, આવા 100 કરતાં પણ વધુ વિષયો પર એમણે લેખો, વ્યાખ્યાનો કે નોંધો રૂપે ચિંતન કર્યું છે.
100 કરતાં પણ વધુ વિષયો.
હા, એમની વિવેચના પદ્ધતિની ખાસિયતો શું હતી? તો કે એમાં ઊંડાણ હતું, ઉદારતા અને નિષ્પક્ષતા હતી. ભૂતકાળની પરંપરા અને વર્તમાનના પ્રવાહોને સમજવા માટે ઐતિહાસિક દૃષ્ટિ હતી, પશ્ચિમી સાહિત્યના ઉત્તમ આદર્શો અને સિદ્ધાંતોની ઊંડી સમજ હતી અને કોઈપણ મુદ્દાને એક નહીં પણ અનેક દૃષ્ટિકોણથી તપાસવાની ક્ષમતા હતી.
લેખમાં એમની ગદ્યશૈલી માટે પ્રા રામનારાયણ વી પાઠકનું એક ખૂબ જ સચોટ વર્ણન ટાંકવામાં આવ્યું છે. ઘન, ગંભીર, મિતાક્ષરી, સીધી, લક્ષ્યગામી, સમતાવાળી અને એકસરખી ઔચિત્યવાળી આ શૈલી એમના વિચારોને કેવી રીતે પ્રતિબિંબિત કરે છે?
પ્રા પાઠકનું આ વર્ણન અદ્ભુત છે. ઘન એટલે વિચારોથી ભરપૂર, સઘન. ગંભીર એટલે છીછરાપણું નહીં પણ ઊંડાણ. મિતાક્ષરી એટલે ઓછા શબ્દોમાં ઘણું કહેવાની ક્ષમતા, સંયમ.
ટૂંકમાં ઘણું.
હા. સીધી લક્ષ્યગામી એટલે મુદ્દા પર જ વાત, આડું અવળું નહીં. સમતાવાળી એટલે લાગણીવડા કે પક્ષપાત વિનાની, સંતુલિત. અને ઔચિત્યવાળી એટલે વિષય અને સંદર્ભને અનુરૂપ. આ બધું એમની વિચારવાની સ્પષ્ટતા અને ગહનતા દર્શાવે છે. જો કે એમની ભાષા સંસ્કૃત પ્રચુર અને પ્રૌઢ હતી, છતાં તેમાં અસ્પષ્ટતા નહોતી. એમાં એક પ્રકારની પ્રસાદ રમણીયતા હતી, એટલે કે ગહન હોવા છતાં સ્પષ્ટ અને મનને આનંદ આપે તેવી સરળતા હતી. એમની શૈલી એ એમના વ્યક્તિત્વનું જ પ્રતિબિંબ હતી, શાંત, ગંભીર છતાં નિર્મળ.
લેખનો એક અત્યંત રસપ્રદ મુદ્દો એ છે કે લેખક એમના ધાર્મિક તાત્ત્વિક વિચારો અને સાહિત્યિક વિચારો વચ્ચે રહેલી પરસ્પર સુસંગતિ એટલે કે મ્યુચ્યુઅલ કોહેરન્સની વાત કરે છે. આ બંને ક્ષેત્રો તો અલગ લાગે, તેમાં સુસંગતતા કઈ રીતે? આ જરા સમજાવો.
હા, આ આનંદ શંકર ધ્રુવની વિચારયાત્રાની હું કહીશ કે સૌથી મોટી વિશેષતા છે. એમના માટે જ્ઞાનના ખાનાઓ અલગ નહોતા.
બધું જોડાયેલું હતું.
હા, બધું જ જોડાયેલું હતું. જે સમન્વય દ્રષ્ટિ એમણે ધર્મ અને તત્વજ્ઞાનના ક્ષેત્રમાં અપનાવી, એટલે કે જુદા જુદા દર્શનો વચ્ચે સંવાદ સ્થાપવો, ઐતિહાસિક સંદર્ભ સમજવો, કયું તત્વ શાશ્વત છે અને કયું સમય સાથે બદલાય તે પારખવું, અને ઉચ્ચ માનવીય મૂલ્યોને કેન્દ્રમાં રાખવા, એ જ દ્રષ્ટિ એમણે સાહિત્યના મૂલ્યાંકનમાં પણ વાપરી.
ઓકે, એ જ અભિગમ અહીં પણ.
બિલકુલ, તેઓ કલા ખાતર કલાના સંકુચિત વિચારમાં માનતા નહોતા. એમના મતે સાહિત્ય એ જીવન અને સંસ્કૃતિનું પ્રતિબિંબ અને ઘડતર કરનારું બળ છે.
જીવન સાથે જોડાયેલું.
તેથી સાહિત્યકૃતિનું મૂલ્યાંકન કરતી વખતે તેઓ તેના કલાત્મક ગુણોની સાથે સાથે તેમાં રહેલા જીવન દર્શન, નૈતિક મૂલ્યો અને સાંસ્કૃતિક સંદર્ભને પણ એટલું જ મહત્ત્વ આપતા. આ કારણે એમના ધર્મ અને સાહિત્ય વિશેના વિચારોમાં એક આંતરિક સુસંગતતા અને એક સૂત્રતા જોવા મળે છે. આ એક સર્વગ્રાહી અભિગમ હતો.
તો આ બધી ચર્ચાના અંતે વિજયરાય વૈદ્યના આ લેખ મુજબ આનંદ શંકર ધ્રુવનો ગુજરાતના સાંસ્કૃતિક અને બૌદ્ધિક જીવન પર કાયમી વારસો શું રહ્યો? એમનો પ્રભાવ કેવો અને કેટલો રહ્યો?
લેખક વિજયરાય વૈદ્ય ખૂબ ભાવપૂર્વક અને સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આચાર્ય આનંદ શંકર ધ્રુવનો વારસો ગુજરાત માટે એક પ્રેરણા પ્રદીપ અને અમર જ્યોતિ સમાન છે.
પ્રેરણા પ્રદીપ અને અમર જ્યોતિ.
હા, એમના કાર્યો ખાસ કરીને ધર્મ અને તત્વજ્ઞાન ક્ષેત્રે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને માત્ર ભાવનાત્મક રીતે જ નહીં પણ બૌદ્ધિક અને તાર્કિક રીતે સમજવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું. એમણે આધુનિક શંકાઓ અને પ્રશ્નોના સંદર્ભમાં પરંપરાગત જ્ઞાનનું પુનઃમૂલ્યાંકન કર્યું અને તેને પ્રસ્તુત બનાવ્યું.
અને સાહિત્ય ક્ષેત્રે એમના નિવેચનનું શું, એનો શું વારસો?
એમના સાહિત્યિક વિવેચને ગુજરાતી વિવેચનામાં ગંભીરતા, શાસ્ત્રીયતા અને તુલનાત્મક અભ્યાસના ઉચ્ચ ધોરણો સ્થાપિત કર્યા. એમણે પશ્ચિમી સાહિત્ય સિદ્ધાંતોનો ભારતીય સંદર્ભમાં વિનિયોગ કર્યો અને નવી દિશાઓ ખોલી.
એટલે કે પાયો નાખ્યો એમ કહી શકાય.
હા, મજબૂત પાયો નાખ્યો. અને એમના પોતાના લખાણોની વાત કરીએ તો એમની વૈચારિક ઊંડાણ, સમન્વયકારી દ્રષ્ટિ અને એમની પ્રોગ છતાં પ્રભાવશાળી, શિષ્ટ અને ઉદાત્ત ગદ્યશૈલીને કારણે એમના લેખો અને પુસ્તકો ગુજરાતી ગદ્ય સાહિત્યની અમૂલ્ય ધરોહર બની રહ્યા છે. લેખક યોગ્ય જ કહે છે કે એમના લખાણો ચિરંજીવતાના અધિકારી છે, એટલે કે સમયની કસોટીમાંથી પાર ઉતરીને હંમેશા ટકી રહે તેવા છે.
કાયમ માટે ટકી રહે એવા.
હા, વ્યાપક રીતે જોઈએ તો એમના સમગ્ર કાર્યે ગુજરાતમાં બૌદ્ધિક ચિંતન, જાહેર વિમર્શ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સ્તર નોંધપાત્ર રીતે ઊંચું આણ્યું. તેઓ ખરા અર્થમાં યુગ પ્રવર્તક સાક્ષર હતા, જેમણે એક આખા યુગ પર પોતાની છાપ છોડી.
આપણે આચાર્ય આનંદ શંકર ધ્રુવના બહુમુખી પ્રદાનની ઘણી ઊંડાણપૂર્વક વાત કરી. આ ચર્ચાના સમાપનમાં શ્રોતાઓ માટે એવો કયો એક વિચાર કે પ્રશ્ન છે જે આચાર્યશ્રીના કાર્ય અને વિજયરાય વૈદ્યના આ લેખના વિશ્લેષણમાંથી ઉદ્ભવે છે અને જેના પર આપણે સૌ વધુ મનન કરી શકીએ?
એક ખૂબ જ પ્રસ્તુત પ્રશ્ન જે મને લાગે છે તે આચાર્યશ્રીના સમન્વયના કેન્દ્રીય વિચાર સાથે જોડાયેલો છે.
એ સમન્વયવાળો મુદ્દો.
હા, આજે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં માહિતીનો ધોધ વહી રહ્યો છે, જ્ઞાન અત્યંત વિશિષ્ટ એટલે કે સ્પેશિયલાઇઝ્ડ બની ગયું છે અને જુદા જુદા વિષયો વચ્ચે જાણે દિવાલો ચણાઈ ગઈ છે.
બધું અલગ અલગ થઈ ગયું છે.
બરાબર. આવા સમયે આચાર્ય આનંદ શંકર ધ્રુવે જે રીતે તત્વજ્ઞાન, ધર્મ, સાહિત્ય, શિક્ષણ, સમાજ જેવા વિવિધ જ્ઞાન ક્ષેત્રો વચ્ચે સંવાદ સાધવાનો અને સમન્વય સ્થાપિત કરવાનો આગ્રહ રાખ્યો તે અભિગમનું મૂલ્ય શું? શું આજના અત્યંત જટિલ અને વિભાજિત વિશ્વમાં એક સર્વગ્રાહી, સંતુલિત અને માનવીય સમજ કેળવવા માટે તેમના જેવી સમન્વય દ્રષ્ટિ કેળવવી વધુ જરૂરી નથી બની ગઈ?
ખરો સવાલ છે.
આપણે વિવિધ જ્ઞાન શાખાઓના નિષ્ણાત ભલે બનીએ, પણ શું આપણે તેમની વચ્ચેના જોડાણો અને સંબંધોને સમજી શકીએ છીએ? આ એક એવો પ્રશ્ન છે જે આચાર્યશ્રીનો વારસો આપણને પૂછવા પ્રેરે છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.